વાર્તા 146 સંવત 1984ના વૈશાખ સુદ 12ને રોજ બાપાશ્રીએ અર્જણભાઈના દીકરા રામજીને સદગુરુ આદિ સંતોને પાછા તેડી લાવવા માટે મોકલ્યા. તેમણે ભુજ આવીને વાત કરી, જે તમને બાપાશ્રીએ તેડાવ્યા છે તેથી તમો સર્વે સંતો વૃષપુર આવો. ત્યારે સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું, જે બહુ સારું. પછી સંતો સુદ 13ને રોજ વિઠ્ઠલજીભાઈની રસોઈ હતી, તે ઠાકોરજીને થાળ જમાડીને વૃષપુર આવ્યા. તે વખતે બાપાશ્રી ચોકમાં સૂતા હતા. તે સંતોને જોઈને બોલ્યા, જે અમે તમારી વાટ જોઈ રહ્યા હતા, તમો આવ્યા તે બહુ સારું કર્યું. એમ કહી ઉઠીને સર્વે સંતોને મળ્યા. પછી એમ બોલ્યા, જે તમારા વિના સૂનું દેખીને મનમાં એમ થયું, જે સખી સૂના સર્વે લોક ચડે મારી નજરે, મારે એકે ન રહ્યું આધાર ક્યાં જઈ ઊભીએ, સખી પિયું રીઝાવ્યાની રીત એકે મને ન જડી. એમ તમને ન દેખીને અમે ઉદાસ થઈ ગયા હતા, તે તમે આવ્યા તેથી બહુ આનંદ થયો. પછી સ્વામી ઘનશ્યામ જીવનદાસજીને કહ્યું, જે તમારે જવું હતું અને અહીં આવવાનું નહોતું, પણ અમે પાછા વાળ્યા. અમે તમને નેવડ બાંધીને રાખીએ એવા છીએ. તે આગળ ફરી વળ્યા ને પાછા વાળી લાવ્યા. હવે જવાના સંકલ્પ કરતા નહીં. પછી સાંજના પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું, જે તત્વે કરીને ભગવાનને ઓળખવા. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે તત્વે કરીને ભગવાનને જાણે એટલે મૂર્તિનું સુખ યથાર્થ આવે એમ મહારાજ કહે છે. માટે આવા અનાદિ મુક્તનો તથા આવા સંતનો જોગ સમાગમ કરી મહારાજને જેવા છે તેવા જાણી પોતાનું પૂરું કરી લેવું, આવો જોગ ફેર આવવો બહુ દુર્લભ છે. અહીં હાલ વિવાહ ચાલે છે તે લોકો ગાંડા જેવા થઈ ગયા છે. આપણે તો પુરુષોત્તમ વિવાહ કર્યો હતો, એવો વિવાહ તો મોટા રાજાથી પણ બની શકે નહીં. આપણે તો સાહેબ સરીખા શેઠિયા વસે નગર કે માહી, તાકો ધન કી ક્યાં કમી, જ્યાં કી હુંડી ચલે નવખંડ માહી, એવું હતું. અહીં તો સર્વે મહિમાએ સહિત સેવા કરે, પણ સૌની નજર મૂર્તિમાં હોય, બીજું કાંઈ દેખે નહીં, તેમ બીજું કાંઈ પેસે નહીં, સૌની એક જ વૃત્તિ. એવી મહિમાએ સહિત સેવા કરતા દેહને તો ગણતા જ નહીં. આ રીતે પુરુષોત્તમ વિવાહ થાય. પછી દેવરાજભાઈએ પૂછ્યું, જે મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે મૂર્તિ જેવડા જ મૂર્તિમાન છે એમ મોટા સંતો કહે છે, તે બધા કેવી રીતે રહ્યા હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે એ વાત આ લોકના દ્રષ્ટાંતથી સમજાય તેવી નથી. એ તો સાક્ષાત્કારવાળા જેમ છે તેમ જાણે, અથવા મહારાજ દયા કરીને બતાવે તે દેખે. મૂર્તિમાં મુક્ત સર્વે સાકાર થકા રસબસ ભાવે સળંગ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મૂર્તિમાં એવું જ અલૌકિક ઐશ્વર્ય છે. જેમ ચિંતામણીમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલા પદાર્થ નીકળે તો પણ ચિંતામણી દુબળી પડતી નથી, અને એ બધું એમાં પાછું સમાઈ જાય તેણે કરીને પુષ્ટ પણ થતી નથી. એ તો જેવી હોય તેવી ને તેવી જ રહે છે. એવું સામર્થ્ય જેના પ્રતાપથી જડ વસ્તુમાં છે તો પોતાને વિશે અલૌકિક સામર્થ્ય હોય તેમાં શું કહેવું? એ તો હોય જ. માટે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું. પછી એમ પૂછ્યું, જે બાપા, મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તે સર્વેને સુખ સરખું આવતું હશે કે અધિક ન્યૂન આવતું હશે? ત્યારે બાપાશ્રીએ કહ્યું, જે સર્વે મુક્તને એક સરખું જ સુખ આવે છે. અધિક ન્યૂન આવે તે તો સાધનિકની સ્થિતિના ભેદ છે. સાધન કાળમાં અધિક ન્યૂન ખરું, પણ સિદ્ધ કાળમાં તો અધિક ન્યૂન કહેવાય નહીં. પછી વળી પૂછ્યું જે, ધ્યાનની લટક તો સન્મુખપણાની હોય અને સમજણ તો મૂર્તિમાં રહેવાની હોય, તેને કેવી પ્રાપ્તિ થાય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જેવી સમજણ છે તેવી પ્રાપ્તિ થાય. જેને મૂર્તિમાં રહેવાની સમજણ છે તેને મહારાજ મૂર્તિમાં જ રાખે, પણ કાંઈ બાકી રહે નહીં. તે વખતે વળી દેવરાજભાઈએ પૂછ્યું છે, મૂર્તિઓને વિશે દિવ્ય ભાવ હોય છે, આ મૂર્તિઓ તે પ્રત્યક્ષ ભગવાન છે, પણ મનુષ્ય રૂપે મહારાજ તથા મુક્ત વિચરતા હોય, તેમને ઓળખે નહીં, તેનું શું કારણ? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મહારાજ અને મુક્ત મનુષ્ય રૂપે વિચરતા હોય, તેમને ઓળખે નહીં, તેણે મૂર્તિઓને વિશે પૂરો દિવ્ય ભાવ જાણ્યો નથી. તે તો મુખેથી કહેવા માત્ર જ છે, પણ જો મૂર્તિઓને દિવ્ય જાણી હોય તો તે મનુષ્ય રૂપે મહારાજ અને મુક્ત વિચરતા હોય તેમને જરૂર ઓળખે. એમને જે ન ઓળખે તેમને તો મૂર્તિઓને વિશે દિવ્ય ભાવ છે જ નહીં. વાર્તા 146 પૂર્ણ.